நமோ அரிஹந்தாணம் நமோ சித்தாணம் நமோ ஆயதியாணம் நமோ வஜ்ராயாணம் நமோ லோயே சவசாபூர்ணம் மோக்ஷ மார்கஸ்ய நேதாரம் பீதாரம் கர்ம பூர்தம் ஜ்ஞாதாரம் விஸ்வ தத்வானாம் வந்தே ததகுணலப்தயே வந்தே ததகுணலப்தயே ஜின்வாணி கீ பாதோ கோ மன்சே ந ஜுதா கரினா சங்கட் ஜோ கோயி ஆவே ஸ்வாத்யாய சதா கரணா. આપણી ચર્ચા એક સ્વતંત્ર વિષય ઉપર બે રવિવારથી ચાલી રહી છે. ધ્યાન સંબંધી આપણે ચર્ચા કરી રહ્યા છે. એમાં આપણે ચાર પ્રકારના જે ધ્યાન એની ચર્ચા જીનાગમમાં આવી છે એ સંબંધી ત્રણ પ્રકારના ધ્યાનની ચર્ચા આપણે કરી. સૌથી પહેલા તો ધ્યાન કોને કહેવાય, ધ્યાનનું સ્વરૂપ શું છે, ધ્યાન અને જ્ઞાનમાં શું અંતર છે, ધ્યાન કયા ગુણની પર્યાય છે, તત્વાર સૂત્રના આધારે આપણે આ ચર્ચા કરી રહ્યા છે. તત્વાર સૂત્રના સૂત્રો તો આપણે હમણાં નહીં વાંચીએ, એ તો જયારે આવશે ત્યારે એનો સ્વાધ્યાય આપણે કરશું જ. 19મા અધ્યાયના 27 નંબરના સૂત્રથી આગળના સૂત્રમાં આખી આ ચર્ચા આવી છે. તો એમાં આપણે આર્થ ધ્યાન, પહેલા તો ધ્યાન, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનું જે ફળ એ સંબંધી ચર્ચા કરી. જ્યાં સુધી જે ધ્યેય છે, ધ્યેય એટલે જેનું ધ્યાન કરવાનું છે, ધ્યાતા એટલે જે ધ્યાન કરે છે. શું કરે છે તો કે ધ્યાન, કોણ તો કે ધ્યાતા, કોનું તો કે ધ્યેયનું, અને પછી એનું ફળ મળે છે. ચાર વાત સમજાય છે, શું કરે છે તો કે ધ્યાન, ખ્યાલ આવે છે. પછી કોના દ્વારા કરે છે અને કોણ કરે છે, કોણ કરે છે તો કે ધ્યાતા પુરુષ ધ્યાન કરે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ આમાં એ છે કોનું ધ્યાન, રાઈટ, કોનું ધ્યાન એટલે કે એ ધ્યેય, ધ્યેયનું ધ્યાન. હવે આ ધ્યેયનો નિર્ણય કરવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી ધ્યેયનો નિર્ણય નહીં થાય ત્યાં સુધી એનું ધ્યાન કેવી રીતના થશે, પોઈન્ટ ખ્યાલમાં છે. ધ્યેય એટલે જેનું ધ્યાન કરવાનું છે. તો મુક્તિ, સુખ, મોક્ષ, નિર્વાણ, સમસ્ત રાગાદી ભાવનો અભાવ કોના આશ્રયથી થશે, કોને જાણવાથી થશે, સેમાં લીન થવાથી થશે, કોનું ધ્યાન કરવાથી થશે, સંવર છે, જજરા છે, મોક્ષ છે, એની જે પ્રાપ્તિ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, એની જે પ્રાપ્તિ છે, સુખની પ્રાપ્તિ, આપણું પ્રયોજન સુખી થવું છે ને, સિમ્પલ આપણું પ્રયોજન સુખી થવું છે તો સુખની પ્રાપ્તિ કોના આશ્રય થશે, કોને જોવાથી, બહુ સિમ્પલ શબ્દોમાં કોને જોવાથી, ચલો, કોનું લક્ષ્ય કરવાથી, કોનું ધ્યાન કરવાથી, કોનું જ્ઞાન કરવાથી, કોની શ્રદ્ધા કરવાથી, એ નિર્ણય કરવો પડશે ને. આપણે અનાદિકાળથી સુખ માટે પ્રયત્ન કરી રહ્યા છે. જે પણ આપણા પ્રયાસ છે, જે પણ આપણી એક્ટિવિટીઝ છે, જે પણ આપણી ક્રિયા પ્રક્રિયાઓ છે, અને જે પણ આપણા ઉપાય છે, જે પણ આપણો પુરુષાર્થ છે, એ કોની માટે છે, સુખી થવા માટે. જે ત્રિભુવનમાં જીવન સુખ છે, દુઃખ તે ભયવન, ખ્યાલ આવે છે. તો સુખ એ આપણું પ્રયોજન છે ને. હરેક જીવ સુખ ચાહે છે, હરેક જીવ દુઃખથી, આકુળતાથી છૂટવા માંગે છે. એ વાત અલગ છે કે એને એ નથી ખબર કે દુઃખ અને આકુળતાથી છૂટવા માટે કોનું લક્ષ્ય કરવું. જેનું લક્ષ્ય કરે છે એનાથી દુઃખ અને આકુળતાથી નહીં છૂટાય. આજ સુધી પાંચ ઇન્દ્રિય વિષય ભોગોનું લક્ષ્ય કર્યું, સુખી થવા માટે, દુઃખનો અભાવ કરવા માટે. આપણને ભૂખ લાગી ગઈ તો આપણે ભોજનનો સહારો લીધો, હવે ચલો ભોજન ખાધું, તો એ ભોજન ખાધું તો દુઃખ મટી ગયું, એ સંબંધી વિકલ્પ શાંત થયા. પોઈન્ટ પકડાય છે. સુખી થવા માંગે છે, આપણે પરમનન્ટ સુખી થવા માંગીએ છીએ. આપણે પરમનન્ટ દુઃખનો અભાવ કરે, ક્ષણિક નહીં, બે ચાર કલાકની વાત નથી, અનંતકાળ. તો એવા જીવો થયા ને જે અનંતકાળ આજે સુખ દશામાં બિરાજમાન છે, તો એ જીવો કોનું ધ્યાન કરી રહ્યા છે? ધ્યાન એટલે કોને જાણી રહ્યા છે લગાતાર, એનો ઉપયોગ, એનું લક્ષ્ય, એનું જ્ઞાન, એનું જ્ઞાન શેમાં ઠર્યું છે, કોને જાણે છે? તો એ ધ્યેય, ધ્યેય એટલે એવી વસ્તુ, એ પદાર્થ જેના આશ્રયથી જીવ નિયમથી સુખી થાય, જેનો આશ્રય લેતા જીવ નિયમથી દુઃખથી મુક્ત થાય, એને કહેવાય ધ્યેય. આર યુ ગેટિંગ અ ડેફિનેશન ઓફ ધ્યેય? વોટ ઇઝ ધ્યેય? જેનો આશ્રય, જેનો ભરોસો, જેનું લક્ષ્ય, જેનું અવલંબન, જેનો સહારો, જેને પકડવાથી, સમજાય છે, એને એને નિયમથી સુખની પ્રાપ્તિ થશે. બોલો હવે મને કહો કે આખા જગતમાં કોનો આશ્રય લેવાથી પરમાનન્ટ, સાચું, અનાકુળ, નિરાકુળ, શાશ્વત, અનંતકાળ ટકે એવું સુખ મળશે? હવે આ લોજિક આપણે વાપરવાનો છે, આ નિર્ણય આપણે કરવાનો છે. આપણી સામે સમસ્ત પદાર્થો છે, પરદ્રવ્ય પણ છે, સ્વદ્રવ્ય પણ છે. જીનાગમમાં ખ્યાલ આવે છે, સ્વદ્રવ્યના આશયથી સુખ મળશે એ લખ્યું છે. જગતના મોહી જીવ આપણને પરદ્રવ્ય તરફ ખેંચી જશે. તમને સમજાય છે? તો આપણે નિર્ણય કરવો પડશે કે કોનો આશ્રય, કોનો ભરોસો, કોને જોવાથી, કોનો વિશ્વાસ કરવાથી મને મારી પ્રગતિમાં અલ્ટિમેટલી જ્ઞાનની નિર્ભરતા, અનાકુળતા, નિરાકુળતા, શાંતિ, અકશાઈ, વિતરાગી, સુખમય, આનંદમય પ્રગતિ પ્રગટ થશે. એનો નિર્ણય જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી ધ્યાન પ્રગટ નહીં થાય. સાચું જ્ઞાન કર્યા વગર સાચું ધ્યાન નહીં થાય. પેલા ધ્યેય શબ્દ સમજાયો, ધ્યેય શબ્દ સમજાયો. જેને જે બિઝનેસ કરવો છે એને એનું લક્ષ્ય કરવું પડશે ને, સમજવું પડશે ને, પોઈન્ટ સમજાય છે? તો એ જે ધ્યેય છે, એ ધ્યેય તત્વનો નિર્ણય કરવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આટલી વાત સમજાય એકદમ? તો ધ્યાન, ધ્યાતા, ધ્યેય, અને પછી એનું ફળ. હવે એનું ફળ એ શું છે? તો કે રિઝલ્ટ. આજે જે પ્રગતિ પોતાના ધ્યેય, એટલે ધ્યેય એટલે શુદ્ધાત્મા, સિમ્પલ. ધ્યેય તત્વ એટલે શુદ્ધ આત્મા, આત્મા નહીં. દેર ઇઝ અ લોટ ઓફ ડિફરન્સ બિટવીન આત્મા એન્ડ શુદ્ધાત્મા. અરે હવે આમાં શું અંતર છે આત્મા અને શુદ્ધાત્મામાં? આત્મા એટલે આખો દ્રવ્ય ગુણ પર્યાયાત્મક, આખો પ્રમાણનો દ્રવ્ય, અને શુદ્ધ આત્મા એટલે પ્રમાણના દ્રવ્યમાં છુપાયેલી આત્મા જ્યોતિ. શુદ્ધ આત્મા એટલે પ્યોર આત્મા, જેમાં રાગ, પર્યાયમાં થતો રાગ પણ નથી, પરદ્રવ્યની તો વાત જ નથી. આર યુ ગેટિંગ? સી ધીસ થ્રી થિંગ્સ યુ હેવ ટુ બી વેરી ક્લિયર. એક બાજુ સંયોગ છે, વર્તમાન પર્યાયમાં રાગાદી ભાવ છે, અને રાગાદી ભાવથી પાર શુદ્ધાત્મા છે. જે રાગને શુદ્ધાત્મા અડ્યો નથી, જે રાગ એ શુદ્ધાત્મામાં ગયો નથી, એ શુદ્ધાત્મા રાગમાં આવ્યો નથી, એ શુદ્ધ આત્મા એ ધ્યેય છે. આટલી વાત બધાને સમજાય છે? શુદ્ધ આત્મા એ ધ્યેય છે, એનો આશ્રય લેવાથી ધ્યાન, અને ધ્યાન શું? ફળ સુખ. ધ્યાતા પુરુષ ધ્યાન વડે ધ્યેયનો અનુભવ કરવાથી પર્યાયમાં અતિન્દ્રિય આનંદ અને સુખની પ્રાપ્તિ કરે છે. બરાબર? આ ચાર શબ્દો થાય. ચલો હવે આપણે વધારે ભૂમિકા નથી બાંધી, ને તો આખો ક્લાસ ભૂમિકામાં જ વયો જશે. આપણે ઘણી બધી ચર્ચા કરવાની છે. જો આપણે આર્થ ધ્યાનની ચર્ચા કરી, રૌદ્ર ધ્યાનની ચર્ચા કરી, ધર્મ ધ્યાનની ચર્ચા આપણે ગયા વખતે કરેલી હતી. બરાબર છે? એકવાર ખાલી નામ અને એક એક લાઈનમાં બોલી જઈએ એનું સ્વરૂપ, અને પછી આજે આપણે શુક્લ ધ્યાનની ચર્ચા પ્રારંભ કરવાની છે. બરાબર છે? જે હવે ધર્મ ધ્યાન, ધર્મ ધ્યાન કોને કહેવાય? બે ધ્યાન અશુભ છે, અશુદ્ધ છે, ઇમ્પ્યોર છે, અને બે ધ્યાન શુદ્ધ છે. આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન છે એ સંસારનું કારણ છે. જોજે બેસિક પોઈન્ટ છે ને, એનો જે આર્થ છે એકવાર સમજી જજો. આર્થ રૌદ્ર ધ્યાન એ સંસારનું કારણ છે, જેમાં જીવ દુઃખી થાય છે, જેમાં જીવ સુખના અભાસમાં જીવે છે. સુખ છે નહીં પણ મજા માને છે, મજા છે નહીં, ખ્યાલ આવે છે? રૌદ્ર ધ્યાનમાં હિંસાનંદી આપણે વાત કરી ને, ચોર્યાનંદી, પરિગ્રહાનંદી અને વૃષાનંદી, જૂઠ બોલીને, પાપ કરીને, પરિગ્રહમાં જે જીવ આનંદ માને છે, ખુશ થાય છે, હસે છે, પ્રસન્ન થાય છે, સમજાય છે? ખરેખર આનંદ એ સુખ, એ ખુશી પરમનન્ટ નથી, સાચી નથી, છે જ નહીં. હવે સંયોગોના લક્ષ્ય આપણે સુખી માનીએ પોતાને, ઘર, કુટુંબ, પરિવાર, રૂપિયા, પૈસા, ગાડી, બગલા, નોકર, ચાકરીરા, માણેક, મોતી, જે પણ છે બારમાં પુણ્યના ઉદયમાં જે પણ સામગ્રી મળી એની વચ્ચે જીવ પોતાને સુખી માને છે, આ કયું ધ્યાન છે? કયો રૌદ્ર ધ્યાન છે. ખ્યાલ આવે છે? જે ઇષ્ટ નથી એને ઇષ્ટ માનીને એનો વિયોગ થાય અને દુઃખી દુઃખી થાય, આ કયું ધ્યાન છે? બોલો બોલો બોલો, જલ્દી બોલો. આર્થ ધ્યાન છે, દુઃખી થાય છે, ખેદ ચિહ્ન થાય છે, તો એને ઇષ્ટ માઈનો પહેલી ભૂલ. એ સંયોગ છે એનો વિયોગ થશે, એ ન માઈનું બીજી ભૂલ.
એ સંયોગને કાયમ ટકાવી રાખવાનો અભિપ્રાય રહેતો એ ત્રીજી ભૂલ. ભૂલો સમજાય છે? રોજ ધ્યાનમાં જીવ દુઃખી કેવો થાય છે? ચાહતો નથી કોઈ વયું જાય, પણ તારા હાથની વાત છે. આયુ કેટલી ગઈકાલે હું વિચારતી હતી, એક એક સંયોગ આપણને દેખે ને, ઘર કુટુંબ પરિવાર વ્યક્તિ વસ્તુ, આપણને એની સાથે એની પોતાના સંયોગમાં જે શરીર છે એની પણ એક્સપાયરી ડેટ આપણને દેખાવી જોઈએ. આયુ કેટલી સંયોગ સાથે શું દેખાવું જોઈએ? એની એક્સપાયરી ડેટ. એક્સપાયરી ડેટ દેખાશે એટલે શું થશે? અંદરથી આજે છે કાલે નહીં હોય, હમણાં છે એક સમય પછી નહીં હોય, આવી રીતે છે આવી રીતે નહીં હોય, આ રૂપમાં છે આ રૂપમાં નહીં હોય. તો જયારે એનું પરિવર્તન થશે ને, તો વી વિલ બી એબલ ટુ એક્સેપ્ટ ઇટ વેરી ઇઝીલી, રાધર દેન એ કરતા બુદ્ધિથી કે ભાઈ આ કેમ થયું, હવે આમ કેમ થયું, આમ કેમ થયું. દેટ ઇઝ આર્ટ ધ્યાન. પણ અત્યારે આપણી ઈચ્છાથી વિરુદ્ધ કાંઈ પણ થાય અને આપણે દુઃખી 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 થઈએ, એ આર્ટ ધ્યાન છે. મંદિર આવા નીકળ્યા અને સપોઝ કોઈ કારણસર ન આવી શક્યા અને દુઃખી થયા, ક્યાંય પણ જવા નીકળ્યા ન જઈ શક્યા, દુઃખી થયા, આર્ટ ધ્યાન. દુઃખ દુઃખ દુઃખી થાય છે આર્ટ ધ્યાન છે. અને પોતાની ઈચ્છા અનુસાર કંઈ થઈ ગયું, અનુકૂળતા આવી ગઈ, સાતાનો ઉદય એની સાથે, તો ધ મેઇન રોલ વિચ યુઅર સ્ટેઇંગ વોઝ સાતાનો ઉદય, નોટ યોર વિકલ્પ. તારી બુદ્ધિ નહીં, તારી ચતુરાઈ નહીં, પણ એ સાતાનો ઉદય હતો એટલે એ બહારમાં એ રૂપે પડમન થયું, જે રૂપે તું ચાહતો હતો. પણ તે શું માન્યું? મેં ચાહ્યું ને થયું એટલે શું માને છે? બોલો, સમજાય ભાઈ? સમજાય છે? ચાર બિલ્ડિંગ બાંધવા હતા અને ચાર બંધાયેલા ટાઈમસર એની ડેડલાઈનમાં, તો શું થાય? વેરી ગુડ. તેમાં શું થાય? ખુશી માને. એ રોજ ધ્યાન છે. એ સમય શું વિચાર કરવું? આ બંધાવાના હતા એટલે બંધાયા, આ કામ થવાનું હતું થયું, એનો સમય આવવાનો હતો આવી ગયો એટલે થઈ ગયું, મારી ઈચ્છા ને મારા વિકલ્પથી નથી થયું. એનો ઘડી ઘડી પાછળ જાઉં છું, પણ આ તો જેટલું 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 આનું આપણે કહીએ ને ચિંતન મંથન કરીએ અને એટલું આમાંથી નીકળતું રહેશે. આર્થ ધ્યાન, રોજ ધ્યાન, ધર્મ ધ્યાન, બે ધ્યાન છે એ મુક્તિનું કારણ છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ મુક્તિનું કારણ છે. આ કાળમાં જીવ ધર્મ ધ્યાન રૂપે તો પરમી શકે, પરંતુ શુક્લ ધ્યાન આ કાળમાં પ્રગટ ન થાય. આપણે એની બધી વાત કરશું આજે, બરાબર? તો ધર્મ ધ્યાન એ મુક્તિનું કારણ છે. ધર્મ ધ્યાન એ શુદ્ધ ધ્યાન છે. ધર્મ ધ્યાનનું ફળ મોક્ષ છે. ધર્મ ધ્યાનનું ફળ આનંદ છે. ધર્મ ધ્યાનનું ફળ સુખ છે. પોઈન્ટ ધ્યાનમાં આવે છે? તે ધર્મ ધ્યાન રૂપે પરમવા યોગ્ય છે. એમ આચાર્યદેવ આપણને પ્રેરણા આપે છે કે હવે તું આર્થ રોજ ધ્યાન છોડ. છોડ એ તો ઉદ્દેશ છે. તત્વ સમજશે, વસ્તુની વ્યવસ્થા સમજશે, વ્યવસ્થિત વ્યવસ્થા સમજશે, તો આર્થ ધ્યાન છૂટી જશે. છૂટી જશે ને, છોડવા નહીં પડે. તમને બધાને સમજાય છે શું બોલું છું? ચલો, ધર્મ ધ્યાનમાં પહેલો ધર્મ ધ્યાન કયો હતો? આજ્ઞા વિચય ધર્મ ધ્યાન. આ એક એક ઉપર એક એક કલાક ચાલે એવી ચર્ચા છે. આજ્ઞા વિચય ધર્મ ધ્યાન, બરાબર છે? ચલો, નામ બોલી જાય. આપણે ગયા વખતે એની ઘણી ચર્ચા કરી હતી. ભગવાનની આજ્ઞા, ગુરુની આજ્ઞા, મુનિરાજોની આજ્ઞા, જીન માની માતાની આજ્ઞા શું છે? બોલો, શું છે આજ્ઞા? એકદમ આપણે કહે ને બેઝિકમાં બેઝિક, પહેલી અને છેલ્લી, જે પણ કોઈ આજ્ઞા શું છે, કયો શું છે, એની આજ્ઞા શું છે, એમનો ઉપદેશ શું છે, શું કહેવા માંગે છે. શરણાગતની અપેક્ષા જોશું તો હજારો આજ્ઞા આપણી સામે છે. પાણી આદિ ગાળીને પીવું આદિ જે છે, મૂળ આજ્ઞા શું છે? ખ્યાલ આવે છે? એક મૂળ આજ્ઞા શું છે કે જે સ્વરૂપ અમે અંદરમાં એનું લક્ષ્ય કરીને પરણતીમાં અતિન્દ્રિય આનંદ અને સુખની પ્રાપ્તિ કરી છે, એ એવી પરણતિ, એવા આત્મનો આશ્રય તમારે અંદરમાં લેવાનો છે કે એવો આત્મ તમારી પાસે છે. એ આજ્ઞા છે ને કે જેવું સુખ મેં પ્રાપ્ત કર્યું, જેવા માર્ગે હું ચાલીને સુખી થયો, એ માર્ગે તમે બધા પણ ચાલો. હમણાં હવે સોનગઢમાં બહુ સરસ પ્રવચન ચાલતા હતા. રાતના પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન ચાલ્યું હતું નાઇરોબીમાં જે થયા હતા ને માતાજીના વચના ગુરુ, એમાં ગુરુદેવશ્રીએ એવું બને જ નહીં કે આપણી કોઈ ચર્ચા ચાલતી અને ગુરુદેવશ્રીના પ્રવચનમાં ના આવે. આ આજ્ઞા પછી અપાય ઉપાય, સમજાય છે? આ બધી ચર્ચા આવી ગુરુદેવશ્રી કે આ ધર્મ ધ્યાન કેવી કેવો ભાવ છે. ધર્મ ધ્યાન આપણે ગયા વખતે બહુ સરસ ચર્ચા એની બધી ખુલ્લી પાડીને કહી હતી કે એક શુભ ભાવરૂપ ધર્મ ધ્યાન છે, એક શુદ્ધ ભાવરૂપ ધર્મ ધ્યાન છે. ધર્મ ધ્યાન ચોથા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાન સુધી છે. એક સ્વિકલ્પ ધર્મ ધ્યાન છે, એક નિર્વિકલ્પ ધર્મ ધ્યાન છે. સ્વિકલ્પ ધર્મ ધ્યાન શુભ ભાવરૂપે છે. તો એમને એમાં ખુલાસો કર્યો, સ્વિકલ્પ ધર્મ ધ્યાનમાં જ્ઞાનીઓની અંદરમાં કેવા ભાવ હોય છે? એમને એવો ભાવ હોય છે કે જેવો માર્ગ મેં પ્રાપ્ત કર્યો, જેવું સુખ જેવી શાંતિ જેવી વિતરાગતા જેવી અનાકૂળતા જેવી નિર્ભરતા અકશાય વિતરાગી પણ નથી મેં પ્રગટ કરી. એમને અકારણ કરુણાનો ભાવ ધર્મ ધ્યાનમાં સવિકલ્પ દશામાં બુદ્ધિપૂર્વક ઉપયોગ બહાર હોય ત્યારે સહજ આવે છે કે જગતના જીવો પણ આ વાતને પામે, આ વસ્તુને પામે, આ પ્રણતિને પામે, આ સુખને પામે. બોલો જગતમાં કેટલા જીવો એવા હશે કરોડો રૂપિયા કમાઈને બેઠા હોય અને બધાને એની તે તાકતા હશે કેસે કોઈ? એટલે તો આપણે બોલીએ છીએ ને તુમસા દાની ક્યાં કોઈ હો જગ કો દે દી જગત. બોલો એકવાર જેના આરોપે બોલો જગત કો દે દી જગકી નિધિયા. બસ આ જગ કો દે દી જગકી નિધિયા એ દેવાનો ભાવ, એ કહેવાનો ભાવ, એ અંદરથી બહાર આવીને કહેવાનો ભાવ કે અમે જેવું સુખ ભોગવીને આવ્યા એવું સુખ તમારી પાસે પણ છે, એવો આત્મા તમારી, એવો શુદ્ધાત્મા તમારી પાસે પણ છે. તમે પણ દુઃખી નહીં રહો, તમે વાતે વાતે આકુલિત નહીં થાઓ, આર્થ ધ્યાન નહીં કરો, રોજ ધ્યાન નહીં કરો, ચીકણા કર્મો બાંધીને એને ભોગવવા ક્યાં ચાલ્યો જશે જીવ? એમ એમ અકારણ કરુણાથી વાત આવે. બીજો કોઈ ભાવ અભિપ્રાય નથી જ્ઞાનીઓને. જગતના સર્વ જીવ માર્ગને પામે જે વાત હકીકત નથી, કારણ કે બધા જીવો મોક્ષ નથી જવાના. અભવ્ય નહીં, ભવ્ય પણ અનંત જીવો સંસારમાં રહેવાના છે, પણ અકારણ કરુણા તો જુઓ બધા જીવો પામ, બધા જીવો પામ, અમને કોઈ ભેદ નથી દેખાતો દુરાંતર ભવ્ય અને નિકટ ભવ્યમાં બધા જીવો પામો. આ ધર્મ ધ્યાન સમજાય ને, વિકલ્પાત્મક ધર્મ ધ્યાન, નિર્વિકલ્પ ધર્મ ધ્યાન. નિર્વિકલ્પ ધર્મ ધ્યાન તો નિર્વિકલ્પ છે, એમાં તો કોઈ વિકલ્પ નથી, એ તો સાક્ષાત નિર્જરાનું કારણ છે. એ કયા ગણેશ સ્થાન સુધી હોય શકે? હોય છે, સાતમા સુધી હોય છે. હવે આ કાળમાં જીવ સાતમા ગણેશ સ્થાન સુધી જઈ શકે છે ને, એટલે ધર્મ ધ્યાન રૂપે પરિણમી શકે છે. ચોથાથી સાતમા ગણેશ સ્થાનની વચ્ચે આ ધર્મ ધ્યાન હોય છે, બરાબર છે? ખ્યાલ આવે છે? તો ચોથાથી સાતમામાં ધર્મ ધ્યાન. હવે આપણે ઘણી બધી ચર્ચાની થઈ ગઈ, ક્યારેક પછી પાછી પણ ડિટેલમાં લેશું. હવે વધારે સમય આપણે આમાં ન આપતા આપણે શુક્લ ધ્યાનની થોડી ચર્ચા ચાલુ કરીએ, બરાબર છે? શુક્લ ધ્યાનની ચર્ચામાં સૌથી પહેલા તો શુક્લ, શુક્લ શબ્દ ખ્યાલ આવે છે? શુક્લ એટલે સ્વેચ્છ, સફેદ, એટલે આ સૌથી ઉત્કૃષ્ટ ધ્યાન છે. શુક્લ ધ્યાન એ સાક્ષાત મુક્તિનું કારણ છે. ધર્મ ધ્યાન ના આશ્રય એટલે ધર્મ ધ્યાન રૂપે પરણતા મોક્ષનો માર્ગ પ્રારંભ થાય છે, અને શુક્લ ધ્યાન વડે મોક્ષનો માર્ગ પૂર્ણ થાય છે. થોડો ઉપયોગ સૂક્ષ્મ રાખજો, બરાબર છે? કારણ કે વાત ઘણી સૂક્ષ્મ છે આમાં. તો શુક્લ ધ્યાન એ સાક્ષાત મુક્તિનું કારણ છે, બરાબર છે? આ લાસ્ટ ધ્યાન છે, ચોથું ધ્યાન છે. આ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ વાળા જીવના ધ્યાન પ્રગટ થાય છે. હવે બીજી વાત, શુક્લ ધ્યાન આ કાળમાં કોઈ પણ જીવ પ્રગટ નહીં કરી શકે, કારણ કે આ પંચમ કાળ છે. શુક્લ ધ્યાન ઉપર જે જીવ આરૂઢ થાય એટલે શુક્લ ધ્યાન રૂપે જીવ પરણવાનું ચાલુ કરે, એ રૂપે જીવના પરણાવ અંદરમાં પ્રગટ થાય તો એ જીવ નિયમથી મુક્તિને પામશે. કોઈ ખ્યાલમાં છે? નિયમથી મુક્તિને પામશે એટલે સમજો કે એ બહુ મુક્તિની નિકટ હશે. શુક્લ ધ્યાનનો પ્રારંભ આઠમા ગુણસ્થાનથી થાય છે, એટલે શ્રેણીના ગુણસ્થાનમાં શુક્લ ધ્યાનનો પ્રારંભ થાય છે. આઠમા ગુણસ્થાનથી લઈને અગર કોઈ તમને પૂછે કે શુક્લ ધ્યાન આઠમા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન સુધી હોય, તો કયા ગુણસ્થાન સુધી હોય શુક્લ ધ્યાન? તો કે શુક્લ ધ્યાન આઠમા ગુણસ્થાનથી લઈને કયા ગુણસ્થાન સુધી હોય, તો કે ચૌદમા ગુણસ્થાન સુધીને શુક્લ ધ્યાન હોય છે. તેરમાં નહીં, ચૌદમા સુધી શુક્લ ધ્યાન ચૌદમા ગુણસ્થાન સુધી છે. કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન સુધી? શુક્લ ધ્યાન, શુક્લ ધ્યાન આઠમા ગુણસ્થાને પ્રારંભ થાય અને ચૌદમા ગુણસ્થાન સુધી શુક્લ ધ્યાન હોય, એનું ફળ છે મુક્તિ. મુક્તિ એટલે સિદ્ધ દશા. હરિહંત ભગવાનને પણ હજી તમે સંસારી કીધા છે ને એક અપેક્ષા. સાક્ષાત મુક્તિ રૂપે પરણેલા જીવો નિર્વાણ કહીએ ને તો એ સિદ્ધ ભગવાન છે. તો એ શુક્લ ધ્યાનનું ફળ છે સિદ્ધ દશા, ધ્યાનનું ફળ. પોઈન્ટ સમજાય છે? હવે આ બે વાત થઈ ગઈ. શુક્લ ધ્યાન પ્રારંભ કયા ગુણસ્થાને થશે? આઠમા, અને પૂર્ણ થશે ચૌદમા ગુણસ્થાનમાં, બરાબર છે? આ કાળમાં કોઈ જીવને શુક્લ ધ્યાન ન હોઈ શકે. ધર્મ ધ્યાનના ઉત્કૃષ્ટ ચરમ સીમા સુધી જીવ પહોંચી શકે, દેટ ઇઝ સાતમું ગુણસ્થાન. સાતમા આ બધા જે મુનિરાજો છે આ કાળના જેટલા પણ પંચમારો ચાલુ થયો, 2600 વર્ષ પૂરા થયા, તો જેટલા પણ મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા અને પછી પાછો આનો ચાલુ થયો તો એ સમયથી લઈને આજ સુધી જેટલા પણ આચાર્ય થયા એ બધા આચાર્ય ધર્મ ધ્યાન રૂપે પરણ્યા, પણ કોઈ આચાર્ય શુક્લ ધ્યાન રૂપે ન પરણ્યા. કારણ કે આ કાળમાં જીવની એવી યોગ્યતા ને એવી પ્રણતિની એવી યોગ્યતા જ નથી કે શુક્લ ધ્યાન રૂપે પરણ્યા. બરાબર, આટલી વાત થઈ ગઈ. ચલ હવે આપણે શુક્લ ધ્યાન એક જીવ એક વસ્તુ એ પણ સમજી લેજો, કોઈ પણ જીવને એક સમયે કોઈ એક જ ધ્યાન હશે. આઈ યુ ગેટિંગ? કોઈ જીવ કોઈ પણ જીવને કોઈમાં કોઈ ચાર ધ્યાનમાંથી કોઈ એક જ ધ્યાન એક સમયે હોઈ શકે, બે ધ્યાન એક સમય ન હોઈ શકે. બરાબર છે? યા તો હોય આર્ત, યા તો રૌદ્ર, યા તો ધર્મ, યા તો શુક્લ. બરાબર, આપણે એ બધી પણ ચર્ચા કરી કે આર્ત ધ્યાનના ગુણસ્થાન 1 થી 5 અને રૌદ્ર ધ્યાન 1 થી 5 અને આર્ત ધ્યાન 1 થી 6. આર્ત ધ્યાનના ગુણસ્થાન 1 થી 6, રૌદ્ર ધ્યાનના ગુણસ્થાન 1 થી 5, ધર્મ ધ્યાન 4 થી 7 અને શુક્લ ધ્યાન 8 થી 14. આર યુ ક્લિયર વિથ ગુણસ્થાન? ઓકે, બરાબર છે. આર્ત રૌદ્ર ધ્યાન અનંત સંસારનું કારણ છે, મિથ્યાદિષ્ટિ જીવ ને ખ્યાલ આવે છે. અને ધર્મ ધ્યાન એ મોક્ષ માર્ગનો પ્રારંભ છે અને પછી શુક્લ ધ્યાનથી મોક્ષ માર્ગ પૂરો થાય છે. આટલું એકદમ ક્લિયર છે? પોઈન્ટ ખ્યાલમાં છે? ધ્યાન એ સાક્ષાત મુક્તિનું કારણ છે. બરાબર, એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાન. ઓકે, ચલો હવે આની થોડી આપણે ચર્ચા કરીએ. હવે આ જે ચર્ચા છે ને શુક્લ ધ્યાન, હવે બધું ભૂલી જજો. 8મા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધીના જે બે જીવ આવશે, મુનિરાજો અને અયંત પરમાત્મા, બે જીવને તમારી સામે લાવજો. બરાબર છે, મુનિરાજો અને અયંત પરમાત્મા. શુક્લ ધ્યાનના પણ 4 ભેદ છે જેને આગમમાં ઘણી બધી જગાએ 4 પાયા કીધા છે. શુક્લ ધ્યાનના 4 પાયા, તો પહેલા 2 પાયા છે, નામ બોલીએ છીએ આપણે, નામ થોડાક આપણી સામે પણ અહીંયા આવી જશે. નામ થોડા નવા છે, વિષય થોડો નવો છે, પણ એક વાર સાંભળી લો, જેથી તમારે 1 ટાઈમ સાંભળવાનો વિષય છે. આ કોઈ બધું યાદ પણ નહીં રહે, પણ આ બધું સાંભળીને ગઈકાલે મને એટલો ઉત્સાહ આવતો હતો કે આ બધું સાંભળીને આપણને અંદરથી થાય, ઓહો આપણી પ્રણતિ શીઘ્ર આવા ભાવ રૂપે પરણવાની નિયમથી. કારણ કે મોક્ષ જતા પહેલા નિયમથી જીવને શુક્લ ધ્યાન હશે અને શુક્લ ધ્યાનમાં નિયમથી આ 4 પાયાને પાર કરશે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? હવે જો શુક્લ ધ્યાનના જે પહેલા 2 પાયા છે, એટલે કે પહેલા 2 ભેદ છે, એ 2 ભેદ છે છદ્મસ્થને, એ 2 ભેદ હોય છદ્મસ્થ જીવને. અને બીજા જે 2 ભેદ છે શુક્લ ધ્યાનના, બીજા જે ભેદ છે એ 2 ભેદ હોય અયંત ભગવાનને. આટલી વાત પહેલા સમજાઈ. હવે આપણે એના નામ જોઈએ, પહેલા 2 ભેદના નામ જોઈએ. કોઈને અહીં આવી ગયા નામ? અચ્છા, પ્રેઝન્ટેશન નથી, ચલવાનું તો હું બોલું છું. શુક્લ ધ્યાનના પહેલા 2 ભેદ, પહેલો ભેદ જોજો, જરા શબ્દ જરા બરાબર પકડજો. પ્રથકત્વ શબ્દ પકડજો, પ્રથકત્વ, વિતર્ક, વિચાર. નામ પકડાયું બધાને? બોલો મારી સાથે એકવાર, પ્રથકત્વ, વિતર્ક અને વિચાર, 3 શબ્દ આવ્યા. પોઈન્ટ સમજાય છે? ચલો બોલશો એકવાર મારી સાથે, પ્રથકત્વ, વિતર્ક અને વિચાર. એક એક ની આપણે પહેલા એક એક નો અર્થ સમજીએ ને પછી એનો ભાવ આપણે શોર્ટમાં સમજ. બહુ જ શોર્ટમાં વિષય લઉં છું, એકદમ ખ્યાલ આવે કે ક્યાંય સાંભળો પાછા તો તમને ખ્યાલ આવે. પ્રથકત્વ એટલે અલગ અલગ, સિમ્પલ. પ્રથકત્વ એટલે અલગ અલગ, પ્રથક પ્રથક તો સમજાય ને, પ્રથક એટલે અલગ અલગ. તો પ્રથકત્વ, વિતર્ક એટલે શ્રુત જ્ઞાન, વિતર્ક એટલે શ્રુત જ્ઞાન. મેં તમને કીધું ને પહેલા 2 પાયા, એટલે પહેલા 2 જે ભેદ છે એ શ્રુત જ્ઞાન, જેને મતી શ્રુત જ્ઞાન છે એટલે છદ્મસ્થ જીવ છે. પોઈન્ટ સમજાય છે? બરાબર, તો 12મા ગુણસ્થાન સુધી પહેલા 2 પાયા છે. હવે કહું છું તમને છૂટું પાડીને, પહેલા તો પ્રથકત્વનો અર્થ કર્યો. શું કર્યો અર્થ? અલગ અલગ. બરાબર, અલગ અલગમાં શું લેવાનું એ સમજો. થોડી ગંભીર ચર્ચા છે, પહેલી વાર કદાચ ઘણા બધા સાંભળી હશે, થોડું એને જરા અંદરથી બેસાડવું પડશે. બરાબર છે, ઉપયોગ એકદમ સૂક્ષ્મ રાખજો. વિતર્કનો અર્થ શું કર્યો? શ્રુત જ્ઞાન. બોલતા રહેજો મારી સાથે, બોલતા રહેજો. વિતર્કનો અર્થ શું કર્યો? શ્રુત જ્ઞાન. અને વિચારનો અર્થ છે સંક્રાંતિ. શબ્દ લખો પછીનો અર્થ કહું છું, બહુ સરળ કરીશ, તમને સમજાશે એ રીતે આપણે લેશું. વિચારનો અર્થ છે જાણવું, એમ સમજો, જાણવું. વિચારનો અર્થ છે, એની સાથે લખી નાખો સંક્રાંતિ. સંક્રાંતિ એટલે પલટવું. પલટવું પલટવું અર્થ કરી સમના હને જરાય મૂંઝાતા નહીં, મારી સાથે રહેજો. બસ જો પહેલો અર્થ શું કર્યો? પૃથકત્વ, વિતર્ક, વિચાર. વિચારનો અર્થ શું કર્યો? પલટવું, જાણવું, જાણવામાં પણ પલટવું, જેથી ગિરંતર થવું, પલટવું. આયુ ગેટિંગ? દ્રવ્યથી ગુણ, ગુણથી ફરિયાદ. હવે હું કહું છું, સંક્રાંતિ શબ્દ લખો, સંક્રાંતિ. ઓકે ચલો, આટલી વાત પહેલાની થઈ. પહેલો એક વાર ભેદ બધા બોલો. નામ પૃથકત્વ, વિતર્ક, વિચાર, બરાબર. હવે બીજો ભેદ કોઈને ખબર છે? બીજો ભેદ, હા વેરી ગુડ, એકત્વ, વિતર્ક, અવિચાર. ઓકે, અવિચાર, એકત્વ, વિતર્ક. હવે એકત્વ એટલે બધાને સમજાઈ ગયું, એકત્વ એટલે પૃથકત્વ એટલે અલગ અલગ ને જાણે, એકત્વ એટલે અલગ અલગ ને નહીં એકને જ. સિમ્પલ. આ બધી જે વાત કરી રહી છું તમે ઇમેજિન કરજો, આ આઠમા સ્થાનથી આગળની વાત છે. એટલે સમજો, ત્રણ વસ્તુ હમણાં હું તમારી સામે ઉભી કરીશ. નિર્વિકલ્પ દશાની વાત છે, થોડી વાત સૂક્ષ્મ છે, પહેલી વાર આ વાત આવી રહી છે, પણ સમજો, એક વાર સાંભળજો ધ્યાનથી. યાદ ન રહે તો બિલકુલ પણ કોઈ ઓલું નહીં કરતા. આવી ગયા? હા. જો એકત્વ, વિતર્ક, અવિચાર. હવે અવિચાર એટલે પલટવું નહીં, બરાબર. વિતર્ક નો અર્થ શું કરવાનો? અહીંયા પણ શ્રુત જ્ઞાન. અને એકત્વ નો અર્થ શું કરશું? એકને જાણે, પલટવું નહીં, પલટીને ના જાણે, બદલાઈ બદલાઈને ના જાણે, એકને જ જાણે. આર યુ ગેટિંગ? સમજાય છે? ન સમજાય તો ખાલી હાથ ઉપર કરતા આવજો, હજી સરળ કરીશ, પણ હજી તો વિષય ચાલુ થયો છે, આપણે સમજો. આ બે ભેદ, આ જે બે ભેદ છે, આ બે ભેદ છદ્મસ્થ જીવને હોય છે, બરાબર છે. હવે જો, જે પહેલો ભેદ છે એકત્વ, વિતર્ક, વિચાર, એટલીસ્ટ નામ થોડા યાદ રહે તો મજા આવશે તમને લોકોને, બરાબર. એકત્વ, વિતર્ક, વિચાર, આ જે શુક્લ ધ્યાનનો પહેલો પાયો છે, આ પહેલો પાયો આઠમા ગુણસ્થાનથી લઈને અગિયારમા ગુણસ્થાન સુધી હોય છે. એટલે શું થયું? આમાં શું સમજાયું? કે જે ઉપશમ શ્રેણી ચડી રહ્યા છે, કોઈ સમજાય છે? જે ઉપશમ શ્રેણી ઉપર આરૂઢ ઉડી રહ્યા છે એને આ પહેલો પાયો હોય છે, બરાબર. આટલી વાત સમજાય? આ તો બધું આપણે કરી જ રહ્યા છે ઘણા વર્ષોથી, હમણાં પણ ચાલી રહ્યું છે. તો ઉપશમ શ્રેણી ઉપર આરૂઢજી આઠ, નવ, દસ, અગિયાર, આ ચારે ગુણ સ્થાનમાં આ પ્રકારનો શુક્લ ધ્યાનનો આ પહેલો પાયો હોય છે. મીનાબેન બરાબર? કોઈ કોઈએ એવું છે કે આ વિષય સાંભળો જ ન હોય? ક્યારે ક્યારે સાંભળો જ ન હોય? અરે ઓનેસ્ટલી હાથ ઉપર કે ના છો, કોઈને નહીં પૂછું કઈ, ક્યારે આ શબ્દો નથી સાંભળ્યા, ભાવ જ નથી સાંભળ્યો. ચલો વેરી ગુડ. હવે જો સાંભળો, આટલી વાત પેલા સમજાય, શું વાત આવી ગઈ? ઘણી બધી વાત આવી ગઈ. જીનલબેન સમજાય છે? શું કીધું? પહેલો પાયો, નામ, કઈ કયા ધ્યાનની વાત ચાલે છે? શુક્લ ધ્યાન, બરાબર છે. મારી સાથે બોલતા રહેજો, પૂછ્યું ત્યારે જેને આવડે બધા બોલજો. શુક્લ ધ્યાન કેટલા પાયા? ચાર. ગુણસ્થાન ટોટલ શુક્લ ધ્યાનના આઠથી ચૌદ. પહેલા બે પાયા કોને હોય? છદ્મસ્થ. વેરી ગુડ, વેરી ગુડ, છદ્મસ્થ, વેરી ગુડ. જેને શુદ્ધ જ્ઞાન છે, હજી શુદ્ધ જ્ઞાન છે. બારમા ગુણસ્થાન સુધી શુદ્ધ જ્ઞાન છે ને? તેરમા ગુણસ્થાનમાં પહેલા સમય કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થશે, બરાબર છે. તો ક્લિયર હતું? આઠ થી બાર ગુણસ્થાન સુધી શુક્લ ધ્યાનના પહેલા બે પાયા. તો પહેલો પાયો આઠ, નવ, દસ, અગિયાર. કોને? જે ઉપશમ શ્રેણી પર અર્ધ છે મુનિરાજ છે. ઓકે, પહેલું નામ એકત્વ, નહીં સોરી સોરી, પૃથકત્વ, વિતર્ક, અવિચાર. અવિચાર નહીં, વિચાર બોલે તો એમાં શું વાંધો? બહુ ગડબડ થઈ જાય. ચાલો આપણે ભાવ સમજશું. વિચાર, મને ખબર છે થોડો થોડો વિષય અઘરો પણ પડશે, ઘણાને નહીં પણ સમજાય, ઉપરથી જશે, પણ કઈ વાંધો નહીં. ખાલી સાંભળો, જીનવાણી કઈ શબ્દો તો કાને પડશે, અને નામો તો કાને પડશે, બરાબર છે કે નહીં? બોલો, બધા વિષય ભણવા તો જોઈએ ને, આગમમાં આવ્યા છે. આ જયારે તાળપત્ર ઉપર કોતરી કોતરીને એક એક આપણી દશા, ભવિષ્યની દશાઓ લખી છે. જો હે જીવ, જો તું આ દશા રૂપે પરણવાનો છે, જો આ દશામાં તને આવો આનંદ પ્રગટ થશે, આવી વિશુદ્ધિ અંદરમાં પ્રગટ થશે. ચલો જલ્દી. ઓકે, તો આ બે ધ્યાન થઈ ગયા. અરે સોરી, પહેલું ધ્યાન થયું, નામ થયા, નામ થયા. બીજું નામ એકત્વ, વિતર્ક, અવિચાર. વિચાર, વિચારનો અર્થ સમજાયો? સંક્રાંતિ, સંક્રાંતિ એટલે પલટવું, સંક્રાંતિ એટલે પલટવું, બરાબર છે. વિચારમાં પલટવું થાય છે, અવિચારમાં પલટવું નથી થતું, કારણ કે એકત્વ એકને જાણે છે, એકને જાણવામાં ઉપયોગ છે, બરાબર. ચલો, આ બે વાત થઈ ગઈ, બરાબર. હવે સમજો, હવે હજી એક વાત કહું કે જે હવે જો જરા વાતો જો થોડી નવી પણ છે, ક્યારે નહીં સાંભળી એવી વાતો છે. શુક્લ ધ્યાન પ્રગટ કરવા માટે પેલા બેનો અર્થ કરું છું પછી, પણ જરા એક ટોપિક રહી ગયો, ચાર પોઈન્ટ રહી ગયા. શુક્લ ધ્યાન પ્રગટ કરવાની યોગ્યતા કોણ ધરાવે છે? સૌથી પહેલી યોગ્યતા, શુક્લ ધ્યાન પ્રગટ કરવાની યોગ્યતા, એ જીવ નિયમથી ભાવલિંગી સંત હોવો જોઈએ. ચાર વાત યાદ રાખજો, ચાર વાત. ભાવલિંગી મુનિરાજ હોવા જોઈએ, એને શુક્લ ધ્યાન પ્રગટ થશે. પ્રભુ ધર્મ ધ્યાન તો ઘરમાં પણ થઈ શકે. ચોથા ગ્રહસ્થાન વાળાને, ચક્રવર્તીને, ઇન્દ્રોને અને ભોગ સામગ્રી ભોગ રાજ્યની વચ્ચે રહેવા વાળાને ધર્મ ધ્યાન થઈ શકે, પણ શુક્લ ધ્યાન ન થઈ શકે. તો પેલો નિયમ શું કીધો? શુક્લ ધ્યાનને તેના ધારી કોણ હોઈ શકે? ભાવલિંગી સંત. બરાબર છે. બીજો નિયમથી સાંભળજો સાંભળજો, જે જીવ શુક્લ ધ્યાન પર આરૂઢ થવાના છે અને થાય છે, એ જીવનું સંયોગમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બોલો, કેવો ગજબ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે! એનું શરીર નિયમથી વજ્ર વૃષભ નારા સદન હોવું જોઈએ. હવે શુક્લ ધ્યાન છે, ખ્યાલ આવે છે? કોઈ એ શરીર નથી પચાવવાનું, કોઈ સમજાય છે? શરીર સાથે કઈ સંબંધ નથી, પણ એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. હવે જે મોટો બોક્સર હોય, એક કોઈ કેકડો હોય એકદમ, અને 30-40 કિલો વજન હોય, એ રમી શકશે? બોક્સિંગ કરી શકશે? લડી શકશે? તાકાત જોશે ને? એ નિમિત્ત નૈમિત્ત, અગેન 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 નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ છે આવો સંબંધ. અરે તમે સમજો, સાતમી શુક્લ ધ્યાનની વાત તો બહુ ઉત્કૃષ્ટ છે. સાતમી નરકમાં પણ અગર કોઈ જીવ જાય અને એ નરકમાં જવા માટેના પ્રણામ કરે ને, સાતમી નરકના માં જવા માટેનું આયુ બંધ કરે કોઈ, તો એને પણ બારમાં એનું શરીર વજ્રવૃષભ નારાસનન હોવું જોઈએ. વજ્રવૃષભ નારાસનન વગર છે એ સાતમી નરકમાં જવા માટેના નિકૃષ્ટ પ્રણામ પણ નહીં કરી શકે અને મોક્ષ જવા માટેના ઉત્કૃષ્ટ પ્રણામ પણ નહીં કરી શકે. સાંભળી ગયા આપણી વાતો? અચ્છા ચલો, હવે ત્રીજી વાત સાંભળો. બે વાત થઈ ગઈ, શુક્લ ધ્યાન પ્રગટ કરવા માટેના જે લાયક જીવ છે. પહેલી વાત શું આવી? વેરી ગુડ. બીજી વાત શું આવી? હા, હવે જયારે જીવ શુક્લ ધ્યાનમાં હોય છે, એની એટલી તમે વાંચો કરવાની ખબર પડશે, એટલી એટલી બેહદ વિશુદ્ધિ એની પ્રતિ સમય અનંત ગુણી વધતી જાય છે. એનાથી જે એના કર્મો છે, સમજાય છે, એનો અનુભવ એટલો બધો ક્ષીણ થતો જાય છે કે નિયમથી શુક્લ ધ્યાન ઉપર આરૂઢ જીવ મોક્ષ જતા પહેલા એને એ દરમિયાન એ શુક્લ ધ્યાનના ગુણસ્થાનમાં છે એ દરમિયાન એને દ્વાદશાનું જ્ઞાન પ્રગટ થઈ જશે. આ ખબર હતી મને પણ નહોતી ખબર. હવે તમને ઘણા બધા પ્રશ્ન થઈ શકે, આ નિયમ છે એને? હા, હવે તમે કહેશો શિવભૂતિ મુનિરાજને તો કેટલું ઓછું જ્ઞાન હતું. પોઈન્ટ ખ્યાલમાં છે, એ ઓછું શયોક્ષમ હતું, એનો ઉગાડ હતો છઠ્ઠા સાતમામાં. તમને સમજાય છે? હવે એ આવ્યા શુક્લ ધ્યાનમાં. આઈ એમ ટ્રાઈંગ ટુ કન્વે ધ મેસેજ કે શુક્લ ધ્યાન એટલે આત્માની મોક્ષ જતા પહેલાની કેટલી અજબ ગજબની વિશુદ્ધ પ્રગતિ છે. વિચાર કરો કે એ શિવમૂર્તિ મુનિરાજ છે પણ મોક્ષ જતા પહેલા દ્વાદશામના પાઠી થઈ ગયા. મને પણ સાંભળીને થયું, અરે શું ગજબ છે, આ બધું કરવું નથી પડતું. બીજી વાત એ લો, એ બધું સ્વયં એમ થઈ જાય છે. આ કર્મોના રસ અનુભાવને ઢીલા પાડવા નથી પડતા, આ ક્ષયક્ષમનો એટલો ગાળ કરવો નથી પડતો, સહજ થઈ જાય છે. થઈ જાય છે તો પણ એ જીવને એની મહિમા નથી, કારણ કે એનો બુદ્ધિપૂર્વક એનો ઉપયોગ તો એના હાથમાં. આ બધું એનું ફળ છે. આર યુ ગેટિંગ? ધ્યાનનું ફળ છે. મુક્તિ તો સાક્ષાત ફળ છે, એની પહેલા એને કેટલું બધું ફળ બહારમાં મળવા માંડે છે. તમને બધાને સમજાય છે કે વિષય કઠિન પડે? ચંદ્રભાઈ સમજાય છે કે પોઈન્ટ? અચ્છા ચોથો પોઈન્ટ, શુક્લ ધ્યાનના ધારક કોણ હોઈ શકે, લાયકાત કોને હોઈ શકે? એની ચારિત્રની ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય તો, અને હોય જ ઓફકોર્સ, એમાં કંઈ કહેવાનું જ હોય, કારણ કે શુક્લ ધ્યાન પર આરૂઢ થવાનો હોય. આ શ્રદ્ધાની વાત નથી, ચારિત્ર. પોઈન્ટ ખ્યાલમાં છે? દર્શન મૂલ્ય ધર્મો, ચારિત્ર ખલ્લું ધર્મો. ચારિત્ર સાક્ષાત ધર્મ છે. ઘણા છે ને, પહેલા ચારિત્ર હોય પછી શ્રદ્ધા. પહેલા ચારિત્ર તો અંગીકાર કરો, પહેલા વ્રત તપ તો લો, પહેલા દીક્ષા તો લો, પહેલા સંયમ તો અંગીકાર કરો, પછી શ્રદ્ધાની વાત કરો. ના, આ ક્રમ ખોટો છે. સમજી લેજો, પહેલા શ્રદ્ધા સમ્યક થશે પછી ચારિત્ર આવશે. પહેલા નીવ, પહેલા એમ કહેવામાં પહેલા મકાન તો બાંધો પછી નીવ તો પછી જોશો. પહેલા વૃક્ષ તો ઉગાડો, બીજ તો પછી વાવશો. ઇઝ ધેટ પોસિબલ? ટેલ મી. બીજ તો પછી વાવશો, પહેલા વૃક્ષ જોયે છે, ફળ જોયે છે, ફૂલ જોયે છે, પાંદડા જોયે છે, દાઢી જોયે છે. નો 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 નો. ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ધેટ, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? ઇફ યુ વોન્ટ અ ટ્રી, હર્યું ભર્યું વૃક્ષ જોયે તો શું જોયે? પહેલા પહેલા બેન શું કરવું પડે? બીજ વાવવું પડે. એ શ્રદ્ધાનું બીજ વાવ્યા વગર ચારિત્રનો મહેલ, ચારિત્રનું વૃક્ષ કેવી રીતના? 100% શ્રદ્ધાના પરિવર્તનમાં અનંત પુરુષાર્થ છે, પણ એના કરતા અનંત પુરુષાર્થ વધારે ચારિત્રમાં છે. કારણ કે શ્રદ્ધામાં શું અભિપ્રાય બદલાયો, અને ચારિત્રમાં હવે જે અભિપ્રાય બદલાયો, અંદરનો ઉપયોગ ગયો, ક્ષણ માત્ર માટે રહ્યો, અતિન્દ્રિય આનંદનો ભોગ કર્યો, હવે નિરંતર એમાં રહેવાની વાત છે. એક દિવસ મંદિર આવવું ઇટ્સ નાઇસ, એવરી ડે આવતા રહેવું ઇટ ઇઝ અનંત પુરુષાર્થ. આર યુ ગેટિંગ? એક દિવસ આવી જશો, પરિવાર વાળા લઈ આવશે, ચલો બેટા આજે તો મંદિર આવું જ પડશે, આવું જ પડશે, આવું જ પડશે, ચલો યાર જઈ આવીએ. પણ આર યુ ગેટિંગ ધેટ કન્સિસ્ટન્સી, નિરંતરતા? ખબર પડે છે, એમાંથી ઉપયોગ જામ્યો રહે, એમાંથી હલે નહીં. બહારમાં ઉદય વહી જાય, બહારમાં અપાર અનુકૂળતા પ્રતિકૂળતા આવી જાય, પ્રતિકૂળતા આવી જાય તો પણ ઉપયોગ એમાં જામ્યો રહે, હલે નહીં, નીકળે નહીં એમાંથી, એમાં જ રહે, એમાં જ ચોટ્યો રહે, એમાં જ અભેદ રહે, એમાં જ લીન રહે, એમાં જ સ્થિર રહે, એમાં જ અભેદ થઈ જાય. આ શુક્લ ધ્યાન છે, આ સાક્ષાત મોક્ષનું કારણ છે. કેટલો નિકટ છે જીવ મોક્ષથી બોલો હવે? તમને, મને તમારા જરા હાવ માવ જોઈએ શું ચર્ચા ચાલી રહી છે. ઠીક છે બેન, હવે શુક્લ ધ્યાનના ભેદ કહી દો પછી. એમ નહીં, આપણી આપણી અંદર પણ હતી, અંદરમાં આપણેની મહિમા આવી જાય કે ઓહો આ ભાવરૂપે આવા મુનિરાજો, આવા મુનિરાજો પરણશે બહુ શીઘ્ર, જે ધર્મ ધ્યાન છોડીને ગયા ને અહીંયા. અરે અરે બહુ ઉત્કૃષ્ટ જીવો હતા, આ તો એવી યોગ્યતા પર્યાયવત નહોતી, ને તો કોઈ શુક્લ ધ્યાન કર્યા વગર રહેશે નહીં ભાઈ. કાળવાળ નિમિત્ત છે, પણ ધ્યાનમાં નથી છે. અને કહીનો ઉપચાર થી કે પંચમ કાળ હતો, એ બધી નિમિત્તની વાત છે, પર્યાયની યોગ્યતા નહોતી. નેતર તર ખ્યાલ છે, જીવો તો બહુ ઉત્કૃષ્ટ હતા. સમજાય છે? ચલો ચાર ચાર પોઈન્ટ થઈ ગયા. કોણ બોલશે શુક્લ ધ્યાન નો પાત્ર જીવ કોણ છે? આવી લઈને વાત. ચલો હવે આપણે આગળ વધીએ છીએ, પછી રિપીટ કરી લેજો. હવે જો આપણે પહેલા 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 ભેદની વાત કરીએ, પૃથકત્વ, વિતર્ક, વિચાર, બરાબર? આમાં શું થાય છે? હવે જો ત્રણ વસ્તુ તમારે તમારી સામે ઉભી રાખવી પડશે, આ પહેલા બે ભેદ તમને સમજાઈ જશે. પૃથકત્વ, વિતર્ક અને વિચાર. ઉપયોગ તો સાંભળજો સાંભળજો, એકદમ એકાગ્ર ઉપયોગને રાખજો. તમે મુનિરાજ આઠમા ગ્રસ્થાન, આઠ થી અગિયાર નું પિક્ચર દ્વારા, કારણ કે પહેલો ભેદ છે ને, તો આઠ થી અગિયાર નું સ્થાન વચ્ચેની આ દશા છે, જેમાં પહેલો શુક્લ ધ્યાનનો પહેલો પાયો છે. એમાં પૃથકત્વ, વિતર્ક, વિચાર છે. શુદ્ધ ધ્યાન છે હજી, છતમસ છે હજી, બરાબર છે? હવે ઉપયોગની રમત જુઓ, હવે ઉપયોગની રમત જોવા જેવી છે. ક્યાંય વાંચતા નહીં, ક્યાંય હમણાં છે નહીં, અહીંયા ઉપયોગ રાખો, ક્યાંય મળશે નહીં, તમે સાંભળો ખાલી. ઉપયોગ બુદ્ધિ, હવે ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપાર, અને ચારિત્ર એટલે એ ચારિત્રના પરિણામ. આ બે વસ્તુ તમે સામે રાખો, આ બે માં આપણે ત્રણ વાર સમજવાની, બરાબર છે? બુદ્ધિપૂર્વક ઉપયોગ તો પોતાના આત્માને જાણવામાં લાગ્યો છે, પરંતુ એ સમયે ઉપયોગની એવી ખૂબી છે. બુદ્ધિપૂર્વક કોને જાણવામાં લાગ્યો છે? પોતાના આત્માને જાણવામાં લાગ્યો છે. પણ એ સમયની એવી ખૂબી છે કે એ સમયે એના અંદરમાં સંક્રાંતિ ચાલે છે ઉપયોગમાં. હવે આ સંક્રાંતિ પણ જરા સમજી લો, હવે ચાલે છે વિષય તો તમને કહી દો ખાલી. સંક્રાંતિ ત્રણ પ્રકારની છે, પલટવું, ઉપયોગનું પલટવું. બુદ્ધિપૂર્વક તો આત્માને જાણવા લાગ્યો છે, તો પણ એ સમય ત્યાં શું ચાલે છે? સંક્રાંતિ. સંક્રાંતિ એટલે વ્યંજન સંક્રાંતિ, અર્થ સંક્રાંતિ, સમજાય છે, અને યોગ સંક્રાંતિ. થોડો વિષય નવો છે મને ખબર છે, બે ચાર વાર સાંભળશો તો સમજાશે. પહેલા બે વાર, પહેલી વાર શું કહી રહી તોરલબેન? બુદ્ધિપૂર્વક ઉપયોગ આત્માને જાણવામાં લાગ્યો છે, બરાબર છે? તો પણ ઉપયોગનો વ્યાપાર ત્યાં સાથે સાથે ચાલી રહ્યો છે. આ ઉપયોગની ખૂબી છે, આ છદ્મસના ઉપયોગની ખૂબી છે કે એ સમયે વ્યંજન, વ્યંજન સંક્રાંતિ એટલે કોઈને કોઈ શબ્દ, જે પૂર્વમાં કોઈ ઉપદેશ આપ્યો હોય મુનિરાજે શ્રેણી ચડતા પહેલા સમજાય છે શબ્દ, તો એ શબ્દનું જ્ઞાન અંદરમાં થવું એને કહેવાય વ્યંજન સંક્રાંતિ. અર્થ સંક્રાંતિ એટલે યા તો દ્રવ્ય, યા તો ગુણ, યા તો પર્યાય, આ ત્રણ માંથી કોઈ, છોએ દ્રવ્ય માંથી કોઈ દ્રવ્ય, કોઈ ગુણ કે કોઈ પર્યાયને જાણવામાં ઉપયોગ લાગે એને કહેવાય અર્થ સંક્રાંતિ. અને મન વચન કાયનો યોગ એને કહેવાય યોગ સંક્રાંતિ. પોઈન્ટ સમજાય છે? તો આ પ્રકારે સંક્રાંતિ ત્યાં પૃથક પૃથક છે ને, પૃથક યા તો વ્યંજન, યા તો અર્થ, યા તો યોગ. વ્યંજનમાં પણ કોઈને કોઈ એવા શબ્દો જે પહેલા એમને પ્રવચન આપ્યું હોય, ઉપદેશ આપ્યો હોય, કોઈ ગુરુનો ઉપદેશ આપ્યો હોય તો એ એમના ઉપયોગમાં આવે. હવે આ બધું પોતે પણ નથી જાણતા, કેમ કે પોતાનો ઉપયોગ બુદ્ધિપૂર્વક ક્યાં લાવ્યો છે રૂપાબેન? પોઈન્ટ સમજાય છે? આ બધો કેવળ જ્ઞાન ગમ્ય વિષય છે. કેવળ જ્ઞાનીના કેવળ જ્ઞાનમાં જણાય છે કેવો આ ઉપયોગમાં હમણાં આ રીતનો વ્યાપાર, આ રીતની ક્રિયા ચાલી રહી છે. વ્યંજન સંક્રાંતિ સમજાય, અર્થ સંક્રાંતિ અને યોગ સંક્રાંતિ. એટલે ઉપયોગ પલટે છે ને, સંક્રાંતિમાં પલટે છે. વ્યંજન અર્થ યોગમાંથી કોઈને કોઈ એકમાં ઉપયોગ લાગ્યો છે એટલે અહીંયા પૃથકત્વ વિતર્ક વિચાર આવ્યો. પોઈન્ટ સમજાય છે? બરાબર. હવે નેક્સ્ટ લઈએ. નેક્સ્ટ શું છે ભેદ? નેક્સ્ટ શું છે? એકત્વ વિતર્ક અવિચાર. અવિચાર, અવિચાર એટલે પલટું બંધ થઈ ગયું. આ જે બીજો પાયો છે એ બારમા વર્ષ સ્થાનમાં પ્રગટ થશે. આ વધારે વિશુદ્ધ જીવ છે, આ શપક્ષણી માંડેલો જીવ છે, આ બારમા વર્ષ સ્થાનમાં પહોંચેલો જીવ છે. પોઈન્ટ સમજાય છે? તો બારમા વર્ષ સ્થાનમાં બીજો પાયો જેમાં કોઈ પણ પ્રકારની સંક્રાંતિ નથી થતી, કોઈ એક એકમાં ઉપયોગ લાગ્યો છે, કોઈ એક યોગ ચાલે છે, મન વચન કાયમાંથી કોઈ એક યોગ, દ્રવ્ય ગુણ પર્યાયમાંથી કોઈ એકને જાણવામાં લાગ્યો છે, બસ એટલું સમજો હમણાં. બરાબર, પલટું, સંક્રાંતિ બંધ થઈ ગઈ એટલે અવિચાર. એકત્વ એટલે કોઈ એકને જાણવામાં ઉપયોગ લાગ્યો છે. બુદ્ધિપૂર્વક તો આત્માને જાણી રહ્યા છે, એ વાત તો બાજુમાં મૂકી દેજો. આ તો એની સાથે ઉપયોગનો પ્રવાહ, આ રીતે ઉપયોગનો વ્યાપાર આ રીતે ચાલી રહ્યો છે. પોઈન્ટ પકડાયો? બીજો પાયો સમજાયો? કયા ગૃહ સ્થાનમાં બીજો પાયો? કયા ગૃહ સ્થાનમાં? અને કોને? જે શપક શ્રેણી ઉપર આરૂ થઈને બારમા ગુણસ્થાનમાં પહોંચ્યા છે. વિચાર કરો, બારમા ગુણસ્થાનના પહેલા સમયે ચારિત્રની દશા જો તો પૂર્ણ વિતરાગ થઈ ગઈ. પોઈન્ટ સમજાય? આઠ નવ દસ, આઠ નવ દસ ગુણસ્થાનમાં હજીન ચારિત્રમાં સ્વંજનન કશાયનો ઉદય ચાલી રહ્યો હતો, એ પ્રકારના ચારિત્રમાં પણ આઠ નવ દસ ગુણસ્થાનમાં અબુદ્ધિપૂર્વકના વિકલ્પ ચાલી રહ્યા હતા. સ્વંજનન સંબંધ એ વિકલ્પ અલગ, ઉપયોગમાં સંક્રાંતિનું પણ અલગ, અને ઉપયોગ બુદ્ધિપૂર્વક પોતાના આત્માને જાણવા લાગ્યો છે અલગ. ત્રણ વસ્તુ છૂટી પડી. કોને કોને સમજાય છે? ઓનેસ્ટલી હાથ ઉપર કરજો. કોને કોને નથી સમજાતો હાથ ઉપર કરજો. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ થોડો ખ્યાલ તો આવી ગયો છે ને, જ્ઞાન અને ચારિત્ર. તો આઠ નવ દસ ગુણસ્થાનમાં ચારિત્રમાં જઈને સ્વંજનનો ઉદય છે કે નહીં? દસમા ગુણસ્થાનના અંત સુધી છે કે નહીં? તો ચારિત્રમાં તો અબુદ્ધિપૂર્વકનો સ્વંજનનો કશાય ચાલે છે, એ પણ કેવડી જાણે છે. અચ્છા, જ્ઞાન તો આપણે દ્રવ્યાનિયોગની સામાન્ય પરિભાષામાં કહીએ ને કે ઉપયોગ તો પોતાના આત્માને જાણવામાં લાગ્યો છે, એ તો વાત સાચી છે, પણ કર્ણાદિક કહે છે ના, જ્ઞાનમાં એટલું જ નથી. અચ્છા, જ્ઞાનમાં ખાલી આત્માને જાય? ના ના, આ બધું ચાલે છે એ સમય. હા, નિર્વિકલ દશામાં. હા, પોઈન્ટ પકડાય છે? દ્રવ્ય ગુણ પર્યાય, છોએ દ્રવ્યમાંથી કોઈ દ્રવ્ય ગુણ પર્યાયના જ્ઞાનનો વિષય બની રહ્યો છે. હવે એ પણ નક્કી છે કે કઈ પર્યાયમાં કયો વિષય બનશે, કયું ગે જણાશે. બોલો, વિચાર કરો. આખી સવાર સ્તબ્ધ છે એટલે મને લાગે છે થોડું તો સમજાય છે, ન સમજાય તો એટલું તો સમજાય છે કે બહુ ગંભીર છે. એટલી મને પ્રસન્નતા છે કે કોઈનો મોડો આમ તેમ ન થતું કે આ બેન ક્યારે પૂરું કરે. સો યુ આર લુકિંગ એટ મી કોન્સ્ટન્ટલી, ધેટ ઇઝ ઓનલી પ્રૂવિંગ કે ન સમજાતું હોવા છતાં પણ એટલું સમજાય છે કે આ બહુ ગંભીર ને સૂક્ષ્મ પ્રણામ છે જે કેવળ જ્ઞાન ગમ્ય છે. અને તો પણ આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આચાર્ય દેવે આટલું બધું છૂટું પાડીને તો પણ આપણને સમજાયું છે શબ્દોના માધ્યમથી. સંક્રાંતિ સમજાય? કેટલી પ્રકારની સંક્રાંતિ હોય? ત્રણ. કઈ કઈ બેટા? વ્યંજન, અર્થ અને યોગ. આ સંક્રાંતિનું પણ કયા ગ્રહસ્થાન સુધી? 11. 12મા ગ્રહસ્થાનમાં 9 સંક્રાંતિ એટલે અવિચાર, એકત્વ, વિતર્ક, અવિચાર. હવે યાદ રહી જશે ને, સમજીને કરશો તો યાદ રહી જશે. પ્રથકત્વ, વિતર્ક, વિચાર, એકત્વ, વિતર્ક, અવિચાર. બોલો, નામ બોલશો? પેલું નામ પ્રથકત્વ, વિતર્ક, અવિચાર, વિચાર, અને એકત્વ, વિતર્ક, અવિચાર. ચલો, લાસ્ટ બે, સમય આપણો થઈ ગયો છે, 2 મિનિટ છે મારી પાસે. લાસ્ટ બે ખાલી નામ સાંભળો. સૂક્ષ્મ ક્રિયા, અપ્રતિપાતી. અહીંયા શું લખ્યું છે? હા હા, પણ અપ્રતિપાતી છે, અસાયલન્ટ છે. જ્યાં પણ તમને પ્રતિપાતી મળે ને, તમે જોઈ લેજો, અપ્રતિપાતી લેવાનું છે. અપ્રતિપાતી એટલે પડવું નહીં, અપ્રતિપાતી એટલે પડવું નહીં. સૂક્ષ્મ ક્રિયા, અપ્રતિપાતી. હવે આ કયા ગ્રહસ્થાનમાં પાડું આવી? 13મા. વેરી ગુડ. અને છેલ્લો ચોથો પાયો 14મો. વ્યૂપરત ક્રિયા, નિવૃત્તિ. બોલો શબ્દ, વ્યૂપરત. વ્યૂપરત, વ્યૂપરત ક્રિયા, નિવૃત્તિ. વ્યૂપરત એટલે વિપરીત. જેટલી પણ વિપરીત ક્રિયાઓ હતી 14મા ગ્રહસ્થાનમાં, હવેનો ભાવ, આત્માથી વિપરીત ક્રિયા જે પણ હતી, હજી શરીર હતું, હજી કર્મ હતા, હવે બધાનો ચોથો પાયો વ્યૂપરત ક્રિયા, નિવૃત્તિ. 14મું ગ્રહસ્થાન અયોગ કેવરી. હવે જે પણ પરમોદારી શરીર છે, જે સ્વભાવથી વિપરીત છે ને, શરીર છે આત્માથી વિપરીત, વિપરીત દ્રવ્ય છે ને, આત્મા ચેતન છે, આ જળ છે. તો જે વિપરીત વિપરીત દ્રવ્ય છે, એ બધાની ક્રિયાથી હવે 14મા ગ્રહસ્થાનનો કાળ પૂરો થશે અને નિવૃત્ત થઈ જશે. અરે મજા આવી ગઈ, આમ ચાલ આવે ને. એટલે ઓલું 12મા આપણે કેવી મજા આવે, રેસ દોડતો હોય ને, પછી છેલ્લે પોતાનો દીકરો હોય, આમ એન્ડ મોમેન્ટ, એન્ડ પોઈન્ટ પર હોય, પોઈન્ટ સમજાય છે ને, એમની રિબિન એક્ઝેક્ટલી એવું છે. વ્યૂ પરત, બોલો શબ્દ પકડાયો, વ્યૂ પરત ક્રિયા, નિવૃત્તિ. સૂક્ષ્મ ક્રિયા, અપ્રતિપાદ. 13મા ગ્રહસ્થાનના એન્ડમાં હોય છે આ સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી. એટલે કાય યોગ આપણે કહીએ ને, જે યોગ નિરોધ થાય, સાંભળ્યું છે શબ્દ, તીર્થંકરો ને યોગ નિરોધ થાય, એટલે હવે યોગનો નિરોધ થવાનો છે. 13મા ગ્રહસ્થાન સુધી યોગ છે ને, કોઈ સમજાય છે. તો જે મન અને વચન, તો જયારે લાસ્ટમાં વાણી બંધ થઈ જાય, પણ સમજાય છે, જ્યાંથી મોક્ષ જવાના હોય ને, જ્યાંથી નિર્વાણ પામવાના હોય, થોડા સમય પહેલા, થોડા દિવસો પહેલા, જે પણ જીવ જ્યાંથી નિર્વાણ પામવાના હોય એ ત્યાં પહોંચી જાય. જેવી રીતે મહાવીર ભગવાન પહોંચી ગયા પાવાપુર, અને નિમનાથ ભગવાન પહોંચી ગયા ગિરનાર, અને વાસુપૂજ્ય ભગવાન પહોંચી ગયા ચંપાપુરી, ખ્યાલ આવે છે. અને બીજા બધા તીર્થંકરો ભગવાન તો પહોંચી ગયા સમય શિખર. તો જે જ્યાંથી મોક્ષ જવાના હોય, લાસ્ટ નિર્વાણ, સમજાય છે, વ્યૂ પરત ક્રિયા નિવૃત્તિ થવાની હોય, એની પહેલા એ જીવ ત્યાં આવી જશે. પોઈન્ટ સમજાય છે. તો સૂક્ષ્મ ક્રિયા શું છે? સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાદ. તો હવે જે સૂક્ષ્મ યોગની ક્રિયા છે, સમજાય છે ને, 13મા અનુષ્ઠાનના અંત સમયમાં જે સૂક્ષ્મ યોગની ક્રિયા છે અપ્રતિપાતી, હવે એ પણ છૂટી જશે, એનાથી હવે ક્યારે પડશે નહીં પાછા. 13મા અનુષ્ઠાનથી પાછા આવે કોઈ નીચે, એ 12માંથી આવે કોઈ નીચે, 14માંથી આવે કોઈ નીચે, પોઈન્ટ સમજાય છે. તો હવે પડવાના નથી, પોઈન્ટ સમજાય છે. તો સૂક્ષ્મ ક્રિયા, સૂક્ષ્મ ક્રિયા, સૂક્ષ્મ ક્રિયા નો અભાવ થશે, અપ્રતિપાતી પડશે નહીં, અને 14મામાં જઈને વ્યૂપરત ક્રિયા નિવૃત્તિ કરીને સિદ્ધ દશા પ્રગટ થશે. તમને બધાને થોડું થોડું સમજાયું, એટલીસ્ટ એનો હાર્દ એનો ભાવ ખ્યાલમાં આવ્યો. 13મા 14મા સ્થાનમાં છે. આ એકચ્યુઅલી તો ઘણી બધી ચર્ચા થઈ, એકચ્યુઅલી તો આ જે ત્રીજો અને ચોથો પાયો છે ને, એને ધ્યાન કીધું ને, ધ્યાન અરિયન ભગવાનને આપણ બહુ વ્યવહારથી કીધું છે. ખરેખર તો અરિયન ભગવાન પર પૂર્ણ વિતરાગી અને પૂર્ણ સર્વજ્ઞ થઈ ગયા છે. પરંતુ હજી 13 અને 14 સ્થાનમાં જે પણ સંયોગમાં થઈ રહ્યું છે બિફોર મોક્ષ, એને સમજાવવા માટે ઉપચારથી અહીંયા જીવના એ પરિણામને ધ્યાનની ઉપમા આપી છે. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમજાવવા માટે કે યોગનો નિરોધ થયો, સૂક્ષ્મ ક્રિયાનો નિરોધ થયો, હવે પરમોદારી શરીર છૂટી ગયું, 4 અઘાતી કર્મ છૂટી ગયા, પ્રતિજીવી ગુણો પ્રગટ થયા, પણ છાલમાં અસિદ્ધત્વ નામ નો ઉદય ભાવ ગયો. આટલું બધું થયું કે નહીં? 13 અને 14માં આટલું બધું થયું ને? ત્યારે તો એ બધાથી નિવૃત્તિ 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 લઈને ક્યાં ગયો? જીવ સિદ્ધ દશા. તો સિદ્ધ દશામાં જશે ત્યારે શું લઈને જશે? સાથે. ચલો, સિદ્ધ દશામાં કેટલા તત્વો હોય? 7 તત્વોમાંથી કેટલા તત્વો હોય? 7 તત્વ છે ને? બોલો સંગીતભાઈ ભાઈ, સિદ્ધ દશામાં કેટલા તત્વ હોય? મોક્ષ. વેરી ગુડ. મોક્ષ. વેરી ગુડ. જીવ. જીવ કે મોક્ષ? જીવ અને મોક્ષ બે. 5 ભાવમાંથી કેટલા ભાવ હોય? બોલો. 1 પારામિક ભાવ. વેરી ગુડ. બોલો. અને ક્ષયિક ભાવ, 2 ભાવ. તો બસ આટલું લઈને જ આવી છે. જે એનું હતું નહીં એ બધું અહીંયા છોડીને ગયા. ખ્યાલ આવે છે? અને જે પોતાનું હતું એ બધું લઈને ગયા. ક્ષયોક્ષમ ભાવ છૂટી ગયો. ઔદયિક ભાવ છૂટી ગયો. ઔક્ષમિક ભાવ પહેલા છૂટી ગયો હતો. ધર્મમય ક્ષયોક્ષમિક ભાવ છૂટી ગયો. શરીર છૂટી ગયું. કર્મ છૂટી ગયા. યોગ છૂટી ગયો. મિત્યાત્વ અવિરતિ પ્રમાદ કશાય યોગ છૂટી ગયા. બધાથી નિવૃત્તિ. શબ્દ કેટલો સરસ છે? વ્યૂહપરત. વ્યૂહપરત. બોલો બોલો, શબ્દ બોલો. બેચારા બોલો ને, તો યાદ નહીં રે. 1 મહિના પછી પૂછીશ તો કેસે કઈક કહેતા હતા, ખબર નહીં, બહુ સારું નામ હતું. બોલો. વ્યૂહપરત ક્રિયા નિવૃત્તિ. બોલો શૈલીને. બોલો. વ્યૂહપરત ક્રિયા નિવૃત્તિ. વ્યૂહપરત ક્રિયા નિવૃત્તિ. જે પણ મારાથી વિપરીત ક્રિયાથી બધાથી, આપણે તો એ જ ક્રિયામાં પ્રવૃત્ત છે. વિચાર કરો, આપણે કઈ ક્રિયામાં પ્રવૃત્ત છે? વ્યૂહપરત ક્રિયા, એની માટે નિવૃત્તિ, અને આપણી માટે વ્યૂહપરત ક્રિયા પ્રવૃત્તિ, અને એમાં પણ રુચિ, અને એની મહિમા, એની સાથે એનું કર્તૃત્વ, એની સાથે એનું અભિમાન, એની સાથે મિથ્યાત્વ, એની સાથે અનંત સંસાર. શું કહો? બોલો. બહુ ગજબ. એટલે કહે ને કે આમ આખો ચૈતન્ય ઘોડો છેલ્લે કેવી રીતના, એક ઇમેજિન કરો કે કેવી રીતના એ સમશ્રેણીએ એક સમયમાં 7 રાજુને પાર કરીને એ માત્ર ચૈતન્ય ઘોડો નીકળી જાય, અને એ શરીર જે પણ સંયોગ છે, સમોશન બધું, એ તો બધું વિઘટન થઈ ગયું, વાણી બંધ થઈ ગઈ, છેલ્લે શરીર છૂટી ગયું, કર્મ છૂટી ગયા, બધું છૂટી ગયું. મધ્ય લોકમાંથી ઉર્ધ લોક, લોકના અગ્રભાગમાં તનુવાસલયમાં જઈને એક સમયમાં એ 7 રાજુને પાર કરીને જીવ વિરાજમાન થઈ જાય છે. આ યાત્રા સમજાય ને? મોક્ષની યાત્રા છે. કોને અંદરમાં થાય છે કે મને પણ જલ્દી જલ્દી આ યાત્રા આવે? વેરી ગુડ. યુ કમિંગ ફ્રોમ દાદર નો? યા. ખ્યાલ આવે છે? ચાર નામ. સમય થઈ ગયો. નામ જલ્દી, લાસ્ટ નામ. ખાલી મને 4 નામ કહો. પૃથકત્વ, વિતર્ક, વિચાર. એકત્વ, વિતર્ક, અવિચાર. સૂક્ષ્મ ક્રિયા, પ્રતિપાતી, અપ્રતિપાતી, અપ્રતિપાતી, અને વ્યૂહપરત. એક સાથે બધા એક સાથે. વ્યૂહપરત ક્રિયા નિવૃત્તિ. શબ્દ મને જોરદાર એકવાર આવો જોઈએ. વ્યૂહપરત. નિજ નિધિ નિજ મેં બતાઈ, યહ અનંત ઉપકાર હૈ, ઇસ કે લિયે જિનવાણી માત કો વંદના શત બારી હૈ, વંદના શત બારી હૈ. એકાંત નિત્ય બોધિની દ્વાદશાંગી પરમકારી જીવાણી માતનો, આમ ભક્તોના આનંદ ઉપકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો, સત્ય સનાતન સ્વાનુભૂતિમય વીતરાગ દિગંબર મહાન જૈન ધર્મનો. હવે તત્વા સૂત્રના ક્લાસ પ્રારંભ થશે સ્વામીભાઈ દ્વારા.